एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 62 वृक्ष जो आपनू कहूं न माने तो कवि सुरेश दलाल। केटला कलाकारों ओछा माणसोना हृदय में ऊंडे घर करवा इच्छता होय छे तो केटला कलाकारों बहु माणसोना हृदय में તાત્કાલિક કબજો જમાવવા ઈચ્છતા હોય છે। કલાના ક્ષેત્રમાં આ બે રસ્તાઓ જાણીતા છે। સાહિત્યની કલામાં પણ આ બે રચનાઓનો ઉપયોગ થતો રહ્યો છે। આજે કોઈપણ મુંબઈ ગરાને પૂછો કે ગુજરાતીનો આજનો કવિ કોણ, તો પહેલું નામ એને હોઠે સુરેશ દલાલનું આવશે। મુંબઈના ગુજરાતીઓમાં એમની બોલબાલા છે। કવિ સંમેલનોના સંચાલનોમાં એમની ધંધાદારી આવડત છે, અને ખાસ તો એમના રાધાકૃષ્ણ અંગેના ગીતો અને ગીતોની સુગમ બંદિશોએ એમને ખાસ્સા લોકપ્રિય કર્યા છે। વર્ષોથી ચાલતા કવિતા નામના માસિકના સંપાદનથી તેઓ કવિતા પ્રેમી તરીકે આગળ તરી આવ્યા છે। રાધાકૃષ્ણના ગીત સુરેશ દલાલની કવિતાના સિક્કાની એક બાજુ છે, પણ એમના કવિતાના સિક્કાની બીજી બાજુ પર નગરમાં વસતા માણસના રોજિંદા જીવનની સમસ્યાઓનો સામનો છે। મુંબઈ જેવા મહાનગરમાં ગળાડૂબ માણસની ગૂંગળામણ અને અકળામણ સહિતનો નગરપ્રેમ એમાં અનેક કટાક્ષો અને વ્યંગ સાથે પ્રગટ થયો છે। ક્યારેક તો એમાં સામાજિક વ્યવહારો, સભ્યતા, સંસ્કૃતિની કૃતક અને આડંબરી સ્થિતિ સામેની જેહાદ પણ ભળેલી છે। સુરેશ દલાલે લખેલા કેટલાક દીર્ઘ કાવ્યોમાં આ વાત આંખે ઉડીને વળગે એવી રીતે મુકાયેલી છે। 1973માં આવેલ એમનો અસ્તિત્વ દીર્ઘકાવ્યોનો સંગ્રહ છે। એમાં વૃક્ષ જો આપણું કહ્યું ન માને તો જેવું કાવ્ય ઉદાહરણરૂપ જોવા જેવું છે। કવિ કાવ્યની શરૂઆત આ રીતે કરે છે। સમુદ્રને અમે ઉછળતા મોજાથી નહીં પણ રેતીથી ઓળખતા થઈ ગયા છીએ। ઉછળતા મોજાથી સૂચવાતી લાગણી અને રેતથી સૂચવાતી લાગણી વગરની સ્થિતિ દ્વારા શહેરી જીવનમાં અને ખાસ તો સમુદ્રના ઉલ્લેખથી મુંબઈ જીવનમાં કવિ સીધો પ્રવેશ કરાવે છે। પાણીના એકમેકમાં ભળી જતા બિંદુઓ અને રેતીના એકબીજાથી છૂટા રહેતા કણ દ્વારા શહેરી જીવનની તમા વગરની રૂક્ષતાનો કવિ પરિચય આપે છે। તેથી જ કવિ એને સમાજ કહેવાને બદલે ટોળાથી ઓળખાવે છે। કહે છે, ટોળાનું કેન્દ્ર ટોળું પોતે જ છે, કારણ ટોળું ટોળું છે। આ પછી કવિ જાહેર કરે છે કે ખરી પડેલા પાંદડા એ જ આપણો પ્રેમ। કવિને એવા સૂકા પાંદડાનો ઘોંઘાટ સંભળાય છે। મૈત્રી, પ્રેમ, કરુણા અંગેનો અભાવ ચારે કોર દેખાવા માંડતા વ્યથા સાથે કવિ કટાક્ષ કરે છે। છેવટે ગોડસેને વસવસો થયો હોવો જોઈએ, ગાંધીને મારવામાં 3 ગોળી નકામી બગાડી। 1 જ ગોળી એ ગાંધી ગયા હોત તો બાકીની 2 ગોળી બીજા માટે કામમાં તો આવત। સમાજ કેટલા અંશે સંવેદનહીન બની શકે છે, એના તરફનો કવિનો છૂપો આક્રોશ અહીં અછતો નથી રહેતો। સમાજની આ સંવેદનહીનતા હવે પહેરો ભરે છે અને ગાંધી ન જન્મે એની જ તકેદારી રાખે છે। સમાજની આવી જડતા વચ્ચે તેમજ સભ્યતાની અને સંસ્કૃતિની આડે પહોંચેલી વ્યવસ્થા વચ્ચે કવિને વૃક્ષ સાંભળે છે। સભ્ય અને સંસ્કૃત મનુષ્યની સામે કવિએ વિરોધમાં વૃક્ષને ખડું કર્યું છે, અને પછી સંસ્કૃતિની વિકૃતિને વૃક્ષની પ્રકૃતિની બાજુમાં નકારોથી ગોઠવી છે। વૃક્ષ ખબર અંતર પૂછે છે, પણ યાંત્રિક રીતે નહીં। વૃક્ષ રોજ ફોન નથી કરતું, અને પછી તરત ઉમેરે છે, વૃક્ષની નીચે ધરતી છે અને આસપાસ દિવાલ નથી। આ રીતે કવિએ શહેરીજનો મૂળિયા વગરના જીવી રહ્યા છે અને મનમાં સંકુચિતતા સાથે આસપાસમાં વસી રહ્યા છે એવો ભાવ જગાડ્યો છે। કવિને વૃક્ષ કવિતા જેવું લાગે છે, પણ લોકો વૃક્ષોથી આનંદ લેવાને બદલે એનો ઉપયોગ કરવા માંડ્યા છે. કવિ કહે છે, વૃક્ષમાંથી તમે ખુરશી બનાવો, ટેબલ બનાવો, પુસ્તકો બનાવો, ટેબલ બનાવો, પુસ્તકો બનાવો, લેબલ બનાવો, પણ વૃક્ષનો વિનાશ એ ખરેખર તો પ્રકૃતિનો વિનાશ છે. અને તેથી કવિ વૃક્ષ વિનાશ નહીં પણ વૃક્ષ વિકાસનો મહિમા કરે છે. પણ વૃક્ષમાંથી વૃક્ષ બનાવવાનો કિમિયો જે જાણે છે એ પરમેશ્વર છે. પણ શહેરી મનુષ્યને તો વૃક્ષ ઉખાડવામાં આનંદ આવે છે. મનુષ્ય ત્યાં નથી અટકતો, એને તો વૃક્ષને પણ નાગરી બનાવવું છે. જો પ્રકૃતિને છોડી વૃક્ષ નાગરી ન બને તો ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ જેવી એની દશા કરવા એ તત્પર છે. અને પછી નાગરી બનવા માટે વૃક્ષે શું શું કરવું જોઈએ એના નિયમો શહેરી મનુષ્ય ઘડવા માટે તલપાપડ થાય છે. પૂરા કટાક્ષ સાથે કવિ કહે છે, વૃક્ષોએ પગાર વધારો માંગવો જોઈએ ને કુટુંબ નિયોજન કરવું જોઈએ. વૃક્ષોએ વૃક્ષત્વને ભૂંસી યુનિયન સ્થાપી હડતાલ પાડવી જોઈએ વૃક્ષોએ. આ પછી છેવટે કવિ શહેરી જીવનના ખોળિયામાં પ્રવેશીને ફરમાન કાઢે છે, વૃક્ષ જો અમારું કહ્યું નહીં માને તો અમે એની દશા કરીશું. લોકશાહીનો ટોળાશાહીમાં અને ટોળાશાહીના હિટલરશાહીમાં બદલાતા અવાજ આગળ કાવ્ય પૂરું થાય છે. વૃક્ષ પર લાદેલી નિયમોની લાંબી યાદી દ્વારા આધુનિક શહેરી જીવનના યાંત્રિક અને જીવ વગરના પાસાઓમાં કવિએ કટાક્ષ સાથે ધીમો આક્રોશ ભંડાર્યો છે. આ ધીમો આક્રોશ આ કાવ્યની કરોડરજ્જુ છે. એના જ વિવિધ સ્વરૂપો આ કાવ્યમાં ઠેર ઠેર પથરાયેલા છે. આપણા અનુભવની સાથે તાળો મેળવી આપી આ કવિ આપણને આપણે ઓછું અકુદરતી જીવન જીવીએ એનો સંદેશ પહોંચાડે છે.